છૂટે દેહાધ્યાસ ત્યાં.
દેહાધ્યાસ ગયો કોને કહેવાય?
ગજવું કાપી લે, ગાળ ભાંડે, મારે, તોય તમને રાગદ્વેષ ના થાય તો દેહાધ્યાસ ગયો કહેવાય. જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આખું જગત દેહાધ્યાસે વીંટળાયેલું છે. જેટલા વિકલ્પ એટલા દેહાધ્યાસ. દેહ ગનેગારી વીંટાળવા માટે નથી, મુક્તિ માટે છે. ભવો ભવની ગનેગારી લાવેલા તેનો નિકાલ તો કરવો પડશે ને. દેહાધ્યાસ જાય એટલે ચારિત્રમાં આવ્યો કહેવાય.
દાદા, દેહમાં આત્માનું સ્થાન ક્યાં?
આ વાળમાં ને નખમાં નથી, બીજે બધે જ આત્માનું સ્થાન છે. આ જ્યાં દેવતા અડાડીએ ને ખબર પડે ત્યાં આત્માનું સ્થાન છે.
જડમાં ચેતન મૂકી શકાય?
આ પેન મારી છે કહ્યું તે તમે મારાપણાનું ચેતન મૂક્યું, તેથી એ જો મારાથી ખોવાઈ જાય તો તમને દુઃખ થાય.
દેહ આત્માનું ભિન્નત્વ.
દાદા, આત્મા અને દેહનો સંબંધ શું છે?
આત્મા અને દેહનો કોઈ સંબંધ નથી. આ માણસની પાછળ જેમ પડછાયો છે તેને માણસ જોડે જેટલું કનેક્શન છે તેટલું આત્માને અને દેહને સંબંધ છે. પડછાયો જેમ સૂર્યનારાયણની હાજરીથી ઊભો થાય છે તેમ આત્માની હાજરીથી આ બધું ઊભું થાય છે. આ તો પારકી ચીજ બતાવી પડ્યા છે. આત્મા અને દેહનો સંબંધ એટલો છૂટો છે જેમાં લિફ્ટમાં ઊભેલો માણસ અને લિફ્ટ એ બે જુદા છે. લિફ્ટ બધું જ કાર્ય કરે છે, તમારે તો ફક્ત બટન જ દબાવવું પડે છે, એટલું જ કાર્ય કરવાનું હોય છે. આ નહીં સમજાવવાથી લોકો ભયંકર અશાતાઓ પીડાઓ ભોગવે છે. આ લિફ્ટને ઊંચકવા જાય એના જેવું આ તોફાન છે. આ મન વચન કાયા ત્રણેય લિફ્ટ છે, ખાલી લિફ્ટનું બટન જ દબાવવાનું છે. એક આત્મા છે ને બીજો અહંકાર છે. જેને સંસારિક પૌદ્ગલિક વસ્તુઓ જોઈતી હોય તેણે અહંકારે કરીને બટન દબાવવાનું, અને જેને સંસારી વસ્તુ જોઈતી ના હોય તેણે આત્માના ભાવે કરીને બટન દબાવવાનું. આત્માના ભાવે કરીને કેમ? તો કે છૂટવું છે, મોક્ષે જવું છે. હવે એને અહંકાર કરીને આગળ વધારવું નથી. અહીં વાગ્યું હોય તો અહંકાર કહે કે મને બહુ વાગ્યું એટલે દુઃખ પામે, અને અહંકાર કહે કે મને કંઈ વાગ્યું નથી તો દુઃખ ના થાય. ખાલી અહંકાર જ કરે છે. આ વિતરાગોનું ગૂઢ વિજ્ઞાન જો સમજો તો આ જગતમાં કોઈ જાતનું દુઃખ હોતું હશે? આત્મા પોતે તો પરમાત્મા જ છે. આત્મા ચૈતન્ય છે અને જડ સંબંધ છે. પોતે સંબંધી અને જડ સંબંધ માત્ર છે. આપણને સંયોગોનો સંબંધ થયો છે, બંધ નથી થયો. સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. એક ફેરો જ્ઞાની પુરુષ પાસેથી આત્મા પ્રાપ્ત કરી લે પછી સંયોગ સંબંધ બધો વિયોગી સ્વભાવનો છે.
આત્મા ને દેહ ને એટલો બધો સંબંધ છૂટો છે કે જેમ લિફ્ટ માં ઉભેલો માણસ અને લિફ્ટ બે જુદી છે. કાર્ય કરે છે બધું લિફ્ટ, તમારે ફક્ત દબાણ બટન દબાવવું પડે છે. જે બાળાનું જોઈતું હોય તે બાળાનું બટન દબાવવું પડે છે, એટલું જ કાર્ય કરવાનું પડે છે. એટલું બધું છે તે આ દેહ જુદો છે અને ભયંકર અસાતનાઓ પીડાઓ ભોગવે છે લોકો. જાણવા નહીં જાણવાથી આ લિફ્ટ ને ઉચકે એવી રીતે કામ કરી રહ્યા છે. એટલો બધું સીધો હોય તો સારું જ નહીં. આ બધી માથાકૂટો કરવાની, આ તો લિફ્ટ અજાણ્યો માણસ લિફ્ટને ઉચકવા જાય ને પ્રયત્ન ઊંધા કરે ને એના જેવું આ બધી દોઢ તોફાન બધા અનસમજણનો અજ્ઞાનતાના છે. લિફ્ટને ઉચકવા જાય અને કરવા જાય એના જેવું કરે છે. ખાલી બટન જ દબાવવાની જરૂર છે, બધું જ ચાલે એવું છે. આ મન વચન કયા ત્રણેય લિફ્ટ છે, ત્રણેય આ ત્રણેય લિફ્ટ છે. ખાલી તમારે બટન દબાવવાનું કે આમ કરવાનું છે. એક આત્મા છે, બીજો અહંકાર છે. જેને સંસારી ભૌગોલિક વસ્તુઓ જોઈતી હોય તો અહંકારે કરીને બટન દબાવવાનું, અને જેને સંસારી વસ્તુઓ જોઈતી ના હોય તે આત્માના ભાવે કરીને એને બટન દબાવવાનું.
ત્યાં છે સાચું જ્ઞાન.
સાચું જ્ઞાન હોય તેની નિશાની શું? નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના. નાનું બાળક એટલે 1.5 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના. સંસારી પદથી માંડીને સંન્યાસી પદ સુધીના. બધા મનુષ્યોને આકર્ષણ કરે, કારણ કે ફેક્ટ વસ્તુ છે. બાળકને અહીં દર્શન થાય. જે ધર્મસ્થાનોમાં બાળકોને હેડેક થઈ જાય ત્યાં સાચો ધર્મ નથી. એ બધું રિલેટિવ છે. જે વાદ ઉપર વિવાદ ના થાય એ સાચું જ્ઞાન કહેવાય, અને વાદ ઉપર વિવાદ થાય, સંવાદ થાય, પ્રતિવાદ થાય, ચીભાજોડી થાય ત્યાં સાચું જ્ઞાન ના હોય. જ્ઞાન બે પ્રકારના, એક સંસારમાં શું ખરું ને શું ખોટું, શું અહિતકારી ને શું હિતકારી દેખાડે તે, અને બીજું મોક્ષમાર્ગનું જ્ઞાન. એમાં જો મોક્ષમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો પેલું સંસાર માટેનું જ્ઞાન તો સહેજે ઉત્પન્ન થાય, કારણ કે એને દ્રષ્ટિ મળીને, દિવ્ય દ્રષ્ટિ મળી. મોક્ષમાર્ગનું જ્ઞાન ના મળે તો સંસારના હિતાહિતનું જ્ઞાન આપનારા સંતો મળવા જોઈએ. આ કાળમાં એવા સંતો દુર્લભ હોય છે.
વજ્રલેપમ ભવિષ્યતિ.
દાદા, લોકો ભગવાનને છેતરીને ધર્મમાં ભ્રષ્ટાચાર કરે છે.
એ બહુ ખોટું કહેવાય. એટલા માટે તો પહેલાથી જ પહેલાના જ્ઞાનીઓ શ્લોક બોલેલા, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મક્ષેત્રે વિનશ્યતિ, ધર્મક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ. વજ્રલેપ એટલે લાખો વર્ષ માટે ખલાસ થઈ જાય, નર્ક મળે. જે પોતાનું જ અહિત કરી રહ્યા છે તેને અમે જાગતા ઊંઘે છે એમ કહીએ છીએ. આનાથી તો મનુષ્યપણું જતું રહેશે. દુઃખના ડુંગર ઊભા કરી રહ્યા છે. આને જ્ઞાન એકલું જ અટકાવી શકે. સત્ય જ્ઞાન મળવું જોઈએ. પસ્તાવો એકલો કરવાથી કશું વળે નહીં. પસ્તાવો એ તો ધર્મનું એક શરૂઆતનું પગથિયું છે.
ખોટા કામ કરે ને પસ્તાવો કરે ને પાછું એનું એ ચાલ્યા કરે ને.
પસ્તાવો હાલટીલી હોવો જોઈએ. ઊંધું જ્ઞાન મળે છે તેમાંથી તૃષ્ણાઓ ઉત્પન્ન થાય છે, અને ઊંધા જ્ઞાનની આરાધનાથી ફળ સ્વરૂપે દુઃખ આવે છે. બાકી કુદરત કોઈને દુઃખ આપવા સર્જાયેલી નથી. મનુષ્ય સિવાયના ઇતર પ્રાણીઓને કંઈ ચિંતા કે દુઃખ નથી. વિકલ્પી થાય ત્યાર પછી મનુષ્ય અહંકારી થાય. ત્યાં સુધી અહંકાર નોર્મલ કહેવાય છે, સાહજિક વાસ્તવિક અહંકાર કહેવાય. વિકલ્પી થાય તો જવાબદાર બન્યો, અને જવાબદાર બન્યા પછી દુઃખ આવે. જ્યાં સુધી વિકલ્પી ના થાય, જવાબદાર ના થાય, ત્યાં સુધી કુદરત કોઈ દિવસ કોઈને દુઃખ આપતી નથી.
દુઃખ મનુષ્યો જ ઊભા કરે છે.
આપણે જ ઊભું કર્યું છે, કુદરતે નહીં. કુદરત તો હેલ્પફુલ છે. જ્ઞાનનો દુરુપયોગ થયો એટલે શૈતાનનું રાજ તમારી ઉપર થઈ ગયું. ત્યાં પછી ભગવાન ઊભા ના રહે.
ભગવાન સ્વરૂપ ક્યારે?
દાદા, જીવ, આત્મા અને ભગવાનમાં ફેરશો?
સ્વસત્તામાં આવી જાય ત્યાર પછી ભગવાન કહેવાય. પુરુષ થાય પછી પુરુષાર્થમાં આવે ત્યારે ભગવાન કહેવાય, ને જ્યાં સુધી પ્રકૃતિની સત્તામાં છે ત્યાં સુધી જીવ છે. હું મરી જઈશ એવું ભાન છે તે જીવ છે, ને હું નહીં મરું તેવું ભાન આવે તે આત્મા, ને ફૂલ સ્ટેજમાં આવે તે ભગવાન.
આત્મા ભગવાનનું સ્વરૂપ ક્યારે ગણાય?
પોતાના સ્વરૂપનું ભાન થાય ત્યારે ભગવાન સ્વરૂપ થવા માંડે, અને પછી કર્મના બોજા ઓછા થઈ જાય ત્યારે છેલ્લે ફૂલ સ્વરૂપ થાય, ત્યારે પોતે જ પરમાત્મા થાય.
આત્મા દૈહિક રૂપ ધારણ કરે ત્યારે જીવ કહેવાય?
આત્મા દૈહિક રૂપ ધારણ કરતો નથી, ખાલી બિલીફ બદલાય છે. હું ચંદુલાલ છું એ રોંગ બિલીફ બેઠી છે. ખરી રીતે તમે આત્મા સ્વરૂપ જ છો, ને આત્મ સ્વરૂપે કોઈ દાડો મરતા જ નથી, ખાલી બિલીફ જ મરે છે.
દરેકના આત્મા એક સ્વરૂપ છે તો પછી દરેકને અનુભવ જુદા જુદા કેમ થાય છે?
દરેક આત્મા સંસરણ માર્ગમાં છે. એના પ્રવાહ જુદા જુદા હોવાથી દરેકને જુદા જુદા અનુભવ થાય છે.
દાદા, શુદ્ધાત્મા અને અશુદ્ધાત્મા બંને આત્મા એક હોય?
અશુદ્ધ તો અપેક્ષાના આધારે કહેવાય છે. હું ચંદુલાલ છું ત્યારે અશુદ્ધ કહેવાય, એ જીવાત્મા કહેવાય. અને એ રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ જાય ને રાઈટ બિલીફ બેસે ત્યારે શુદ્ધાત્મા કહેવાય.
હું શુદ્ધાત્મા છું એમ બોલું છું, તેમાં કંઈ પ્રચંડ અહંકાર તો નથી ઘૂસી જતો ને?
ના, એ તો આ જ્ઞાન મળ્યા પછી તમે પોતે તે સ્વરૂપ થઈને બોલો છો. પોતાના સ્વરૂપમાં જ બોલ્યા માટે અહંકાર ના કહેવાય. જ્યાં પોતે નથી ત્યાં હું છું માને તે અહંકાર છે.
સાચા જીવવાળા કોને કહેવાય?
સાચા જીવવાળા તો આત્મા શુદ્ધાત્મા જાણ્યો એ જ પોતે કહેવાય. બાકી આ મંદિરને ભગવાન માનીએ તો ભગવાન ક્યાં જાય? મંદિરને ભગવાન કહીને ચોંટી પડીએ તો ભગવાન હસ્યા કરે કે અલ્યા તું આંધળો છે કે શું? આ મને ઓળખતો નથી ને આ મંદિરને ચોંટી પડ્યો. મંદિરને જ ચેતન માને છે.
આત્મા મોક્ષ સ્વરૂપ, તો મોક્ષ કોનો?
આત્મા અજર છે, અમર છે, દેહથી છૂટો છે, તો મોક્ષ કોનો થાય છે?
અહંકારનો. અહંકારનો મોક્ષ થઈ જાય એટલે વિલય થઈ જાય. જેનો ઉદ્ભવ થયો છે તેનો વિલય થાય. અહંકાર જ બંધાયેલો છે, આત્મા બંધાયેલો નથી. જ્ઞાની પુરુષ સમજણ પાડે એટલે અહંકારનો મોક્ષ થઈ જાય. આત્મા શુદ્ધ જ છે, મોક્ષ સ્વરૂપ જ છે. ક્યારેય અશુદ્ધ થયો નથી કે બંધાયો નથી. આ જગત એ ઇગોઇઝમનું વિઝન છે. આકાશ કુસુમવત દેખાડે એનું નામ ઇગોઇઝમ. કોઈ વખત આંખ ઉપર હાથ દબાઈ ગયો હોય તો બે ચંદ્રમા દેખાય. આમાં શું સત્ય છે, શું રહસ્ય છે? અરે ભાઈ, ચંદ્રમા તો એકનો એક જ છે. તારી અણસમજણથી આવું બે દેખાય છે. અરીસા આગળ ચકલી બેસે છે, ત્યાં બે ચકલી હોય છે? છતાં એને ભ્રાંતિ થાય છે કે બીજી ચકલી છે. તે ચાંચ માર માર કરે છે, એને વાગતું હશે. એને કાઢી મૂકીએ તોય એ પાછી આવે. આપણે એને પૂછીએ કે શું ખોળો છો બેન, તમને નથી ધણી, નથી દિયર, નથી સાસુ, તો શું ખોળો છો? એવું આ લોકોને આંટી પડી ગઈ છે. આ અરીસો તો મોટું સાયન્સ છે. આત્માનું ફિઝિકલ વર્ણન કરવું હોય તો આ અરીસો જ એક સાધન છે. હું છું કરે છે તો આત્મા કહે છે કે જા, તું અને હું જુદા. એ ઇગોઇઝમ ઓગળી ગયો કે તું જ છે. અહંકાર એમને એમ ઓગળશે નહીં. એ ચટણીની જેમ વટાયેવો નથી. એ તો પોતાની ભૂલો દેખાય એટલે અહંકાર ઓગળે. અહંકાર એટલે ભૂલનું સ્વરૂપ.
બ્રહ્મ પરબ્રહ્મની પહેચાન.
દાદા, બ્રહ્મ અને પરબ્રહ્મ એટલે શું?
બ્રહ્મ એ આત્મા છે ને પરબ્રહ્મ એ પરમાત્મા છે. જ્યાં સુધી દેહધારી હોય ત્યાં સુધી એ આત્મા આત્મા ગણાય, પરમાત્મા ગણાય નહીં. તીર્થંકરો ને જ્ઞાની પુરુષો દેહધારી પરમાત્મા ગણાય.
આ બ્રહ્મ છે એ શું છે?
તમારું નામ શું છે?
ચંદુલાલ.
તમે ચંદુભાઈ છો એ તદ્દન ખોટું નથી. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર ચંદુભાઈ, એન્ડ બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર બ્રહ્મ. બ્રહ્મ એટલે આત્મા. પણ બ્રહ્મનું ભાન થવું જોઈએ ને.
માયિક બ્રહ્મ અને અમાયિક બ્રહ્મ એ સમજાવો.
એવું છે ને, માયિક બ્રહ્મને બ્રહ્મ કહેવું એ ગુનો છે. જે ભ્રમણામાં પડ્યા એને બ્રહ્મ કહેવાય કેમ કરીને? માયિક એટલે ભ્રમણામાં પડેલો. સાચા બ્રહ્મને બ્રહ્મ કહેવાય.
દાદા, જો મનુષ્ય સંપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ થઈ ગયો તો એ વાત કરી શકે?
જે વાત કરી શકતા નથી તે બ્રહ્મ સ્વરૂપ થયા જ નથી. સંપૂર્ણ બ્રહ્મ સ્વરૂપે ક્યારે કહેવાય? કે બહારનું સંપૂર્ણ ભાન હોય, સંસારીઓ કરતાં વધારે ભાન હોય. દેહભાન જતું રહે એ તો એકાગ્રતા છે, એને આત્મા પ્રાપ્ત થયો ના કહેવાય. સંપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ થયા પછી વાણી હોય, બધું જ હોય, કારણ કે દેહ અને આત્મા બંને છૂટા જ વર્તે. જેમાં કોટ અને શરીર છૂટા વર્તે તેમ પોતપોતાના નિજ ધર્મમાં રહે. બ્રહ્મ બ્રહ્મના ધર્મમાં અને અનાત્મા અનાત્મ ભાગમાં રહે છે. દેહભાન ના રહે એ જ્ઞાનની પૂર્ણતાની નિર્વિકલ્પ દશાની નિશાની નથી. એકાગ્રતા કરે, કુંડલીની જાગ્રત કરે એ ટેમ્પરરી અવસ્થા છે. પછી પાછો હતો તેવોને તેવો થઈ જાય, એ હેલ્પિંગ વસ્તુ છે પણ પૂર્ણ દશા નહીં.